એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી પ્રવાસ સાહિત્ય સંપદામાં આજે અમૃતલાલ વેગડની કલમથી 2001ના ભેડાઘાટ, માર્બલ રોક્સ અને ધુઆંધારના પ્રવાસ પર હું શ્રેયા સંઘવી તમને લઈ જઈશ. આ વેળાની યાત્રાનો મોટો લાભ એ છે કે અમે કિલ્લોલ કરતા નર્મદા સંગ રમતા ભમતા ચાલી રહ્યા છીએ. 50 કિલોમીટર ચાલવા માટે અમે 5 દિવસ રાખ્યા છે. એથી જ આજનો આખો દિવસ ભેડાઘાટ ખાતે રાખ્યો છે. ભેડાઘાટ 2 ચીજો માટે પ્રસિદ્ધ છે, માર્બલ રોક્સ અને ધુઆંધાર માટે. નૌકા વિહાર કરતા કરતા માર્બલ રોક્સ જોવા એ જિંદગીનો લાહવો છે. બરગી બંધના લીધે નદીમાં ખૂબ પાણી રહે છે, પ્રવાહ પણ તીવ્ર રહે છે. એથી નર્મદામાં નૌકા વિહાર કરતા પર્યટકોને નાવિકો માર્બલ રોક્સના મધ્યમાં સ્થિત બંદરકૂદની સુધી હવે લઈ જઈ શકતા નથી, દૂરથી જ બતાવી દે છે. બહારના લોકોને તો ક્યાંથી જાણ હોય કે બંદરકૂદની પગે પગે પણ જઈ શકાય છે. અમે ત્યાં પગપાળા જઈ રહ્યા છીએ. એક સ્થાનિક છોકરાને સાથે લીધો અને સંગેમરમરના ખડકો પરથી જતી પગદંડી પર થઈને ચાલી નીકળ્યા. પહેલાં તો એક ખીણમાં ઉતર્યા, પછી ઉપર ચડ્યા. ચટ્ટાનો ઉપર ચાલતા ભૂલ ભૂલૈયા આવી પહોંચ્યા. અહીં નદી જાણે વિમાસણમાં પડી ગઈ છે કે ક્યાં જવું. છેવટે બંદરકૂદની પહોંચી ગયા. ધુઆંધારથી જ સંગેમરમરના ખડકો નર્મદાનો માર્ગ રૂંધીને ઊભા છે. પરંતુ નર્મદા તો સિંહબાળ, આવા અવરોધોને માને? એણે તો ખડકોને 2 ફાળ કરીને પોતાનો માર્ગ કંડારી લીધો. આને દરવાજો તોડીને ભીતર ઘૂસવું પણ કહી શકાય. આ ખડકો પૂછી શકે કે પહેલાં એ તો કહે અહીં નર્મદે કે કોઈ ભલા માણસના ઘેર આવવાનો આ કયો તરીકો છે? લગભગ 1 કિલોમીટર સુધી સંગેમરમરના અડીખમ ખડકોને ચીરતી અને ઊંડી ખીણ બનાવતી એ જોત જોતામાં પહાડોમાં અદૃશ્ય થઈ જાય છે. પછી જાણ્યા અલૌકિક ખડકોમાંથી નીકળીને પંચવટી ઘાટમાં બહાર આવે છે. આ એ જ વિશ્વ પ્રસિદ્ધ માર્બલ રોક્સ. નવા જમાનાનો લેખક કહેશે નર્મદાએ અહીં માર્બલનો ગાઉન પહેર્યો છે. સ્વચ્છ સલીલા નર્મદા અહીં એક ઠેકાણે એટલી સાંકડી થઈ ગઈ છે કે લાગે કે વાંદરો ટપી જશે. આથી આને બંદરકૂદની કહે છે. દૂધ જેવા સફેદ ખડકો એવા તો ઊભા છે કે જાણે કરવતથી વહેરીને બનાવ્યા હોય. નદી કહે છે, ના, આ ખડકોને મેં કરવતથી વહેર્યા નથી, પણ ટાંકણાથી કંડાર્યા છે. ખડકોનું જે સૌંદર્ય જમીનમાં ધરબાયેલું પડ્યું હતું એને બહાર આણ્યું છે. અહીં નદી અને ચટ્ટાનોનું સૌંદર્ય એકબીજાને જોડે સ્પર્ધા કરી રહ્યું છે. અહીં તો સૌંદર્યની ભીતર સૌંદર્ય છે. ભવ્ય એકાંત, સાંકડો જળમાર્ગ, પહેરો ભરતા સંગેમરમરના ખડકો, પોતાના જળ અત્યંત રાજસી ઢંગથી વહાવીને લઈ જતી નર્મદાની પાતળી નમણી કાયા, જાણે નર્મદાના અંતઃપુરમાં આવી ગયા હોઈએ. અહીંનું વિલક્ષણ સૌંદર્ય એટલું મુગ્ધકારી છે કે જવાનું મન નથી થતું. થાય છે કે નાનું પંખી બનીને અહીં લપાઈ જાઉં ને અહીં જ રહી જાઉં. દંડી સ્વામી બંને આંખો બંધ કરી આત્મસ્થ થઈને બેઠા છે. સ્કોટ અને મોરિગ પોતાના કેમેરા કાઢીને અહીંની છબી પાડી રહ્યા છે. બહેનો નર્મદાષ્ટક ગાઈ રહી છે. મંજુલ મધુર નારીકંઠના બધા ઉતાર ચડાવ સાથે એમના સ્વરો ચોમેર રેલાઈ રહ્યા છે. જો હું કવિ હોત તો પ્રાચીન કાળના કોઈક ચીની કવિની જેમ આ પંક્તિ લખત. અક્કડ ઉભેલી દગ્ધ ધવલ ચટ્ટાનો, એ ચટ્ટાનોને પોતાના હળ વડે ફોડતી નર્મદા, ચટ્ટાનોના ગાલ પર પાણીના ચુંબનના નિશાન, સ્વચ્છ શીતલ જલધારામાં પોતાનો આત્મા ધોતો પૂનમનો મોટો ગોળ ચાંદો. આવી સ્તિગ્ધ રાતે મારા જૂના મિત્ર, તું શું નહીં આવે? મહિલાઓનું ગાન પૂરું થયા પછી પથ પ્રદર્શક છોકરાએ કહ્યું, પાસે એક અદ્ભુત ગુફા છે, ચાલો ત્યાં જઈએ. ચાલતા ચાલતા ભાગીરથી કહેવા લાગી, જે રીતે નર્મદાએ આ ચટ્ટાનોને પોતાના જળથી ધોઈને ઉજ્જવળ કરી છે, એવી જ રીતે આપણે આપણા આત્માને ધ્યાનના સુગંધિત જળથી ધોઈને સ્વચ્છ કરવો જોઈએ. ભાગીરથી આજકાલ ધર્મકર્મમાં લાગી છે અને આવી જ સુંદર સલોની સાફ સુથરી વાતો કરતી રહે છે. પિંકી કહે છે કે મોટાબાને વચ્ચે વચ્ચે દાર્શનિકતાના હુમલા આવતા રહે છે. ગુફાવાળી ચટ્ટાનોને જોતા જ રહી ગયા. એક વિશાળ ચટ્ટાનમાં પાણીએ ત્રણ બખોલો કંડારી છે, બે તો બિલકુલ ગોળ, મૂળે બહેન નાના કદના છે. એ એક બખોલમાં પદ્માસન લગાવીને બેસી ગયા તો પ્રતિમા જેવા દેખાવા લાગ્યા. નાનાભાઈ કહે, લાગે છે જાણે પાસેના 64 જોગણી મંદિરમાંથી એક જોગણી આવીને બેસી ગયા છે. પછી પંચવતી ઘાટ આવી ગયા. અહીં સૌએ સ્નાન કર્યું. સહેલ માટે અહીંથી જ નાવ મળે છે. પાસે એક ટેકરી છે. નર્મદા જેવી નદી હોય, પાસે ઊંચી ટેકરી હોય અને ટેકરી ઉપર મંદિર ન બન્યું હોય એવું તો બને જ નહીં. આના ઉપર 1000 વર્ષ જૂનું 64 જોગણીનું મંદિર છે. મંદિરને ફરતી ગોળાકાર પડસાળમાં 80 જેટલી જોગણીઓની કળાત્મક પરંતુ ખંડિત મૂર્તિઓ છે. આ મૂર્તિઓના લાલિત્યભર્યા શિલ્પથી મુગ્ધ થયા વિના કોઈથી પણ ન રહેવાય. ઉપર જવા માટે સરસ સોપાન પથ છે. અમારા દળના કેટલાક સદસ્યો આ કળાતીર્થ જોઈ આવ્યા. સાંજે ધુઆંધારનો ધોધ જોવા ગયા, જાણે જીવનનો ઉત્સવ જોવા ગયા. નર્મદાના પ્રચંડ પ્રવાહને પોતાના સુદર્ધ બાહુઓમાં ઝીલી લેવા સંગેમરમરના ખડકો તૈયાર ઊભા છે. જળધારાઓનું પડવું, અફડાવવું અને પછડાટ ખાવું, પાણી જાણે મલ્લયુદ્ધ કરી રહ્યું છે. વળી ગડગડાટ અને ધમાકા, ખીણમાં ભૂસકો મારતું પાણી જાણે મૃત્યુના મોંમાં ઓરાતું ન હોય પરંતુ બીજી જ પળે ઉભરે, ઉછળે ને દે માર કરતું સિંહ છટાય આગળ વધે. આ જોઈને થાય કે મૃત્યુ એટલે નવજન્મનું પ્રવેશ દ્વાર, મૃત્યુ એટલે જીવને લગાવેલી છલાંગ, સિદ્ધિ છલાંગ. આજથી 17 વર્ષ પહેલાં જ્યારે સામે કાંઠેથી ચાલ્યો હતો ત્યારે પણ મેં ધુઆંધારનું વર્ણન કર્યું હતું. આ વર્ણન મારી ધરતી વયે કરી રહ્યો છું. શું એના લીધે જીવન મૃત્યુના વિચારો આવતા હશે? યાત્રાના પહેલે દિવસથી જ એક કૂતરો અમારી જોડે ચૂપચાપ ચાલતો આવ્યો હતો. મહિલાઓ વધ્યું ઘટ્યું જે આપતી એ ખાઈ લેતો. બીજા દિવસથી તો એ અમને અમારા દળનો સદસ્ય લાગવા માંડ્યો હતો. દાસગુપ્તાએ તો એનો ફોટો પણ લીધો હતો. પરંતુ ત્રીજા દિવસે ભેડાઘાટમાં એ અમને છોડીને ચાલ્યો ગયો. રાત્રે વળી પાછા વહુ દીકરા આવી ગયા. રાંધવાનું કાર્ય વહુએ ઉપાડી લીધું છે. ગોત્ર માતા સમી કાંતા મંડળીના દરેક સદસ્યનું ધ્યાન રાખે છે. તેથી સરયુકાનજી એને મેરી અન્નપૂર્ણા ભાભી કહે છે. એ તો જાણે ઠીક, પણ મને કહે કાંતા બહન આપકી બેટી જૈસી લગતી હૈ. છેલ્લા 30 વર્ષથી આ વાક્ય સાંભળી રહ્યો છું. એથી મને આનું જરાય દુઃખ ન થયું. પરંતુ કોઈ આદિકવિએ જ્યારે આ વાક્ય સૌ પ્રથમ ઉચ્ચારેલું ત્યારે ક્રૌંચવધનો આઘાત અનુભવેલો. હવે ટેવાઈ ગયો છું. એમ છતાં એમની આ ટિપ્પણીને મેં સદનની કાર્યવાહીમાં નિરસ્ત કરી દીધી. સૌને જમાડીને વહુ દીકરા ચાલ્યા ગયા. દંડી સ્વામી ચાહે છે કે ગરમીથી બચવા માટે અમે પરોઢ થતાં ચાલી નીકળીએ. તેઓ સૌને ઢંઢોળી જગાડી રહ્યા છે, પરંતુ આટલા બધા છીએ એથી નીકળવામાં મોડું થઈ જ જાય છે. ત્યારે તેઓ અકળાઈને એકલા જ ચાલી નીકળે છે. સરયુકાનજી હસતા હસતા કહે છે, સ્વામીજી જલ્દી જલ્દી ઉઠે, જલ્દી જલ્દી તૈયાર થાય, જલ્દી જલ્દી ચાલી નીકળે અને પછી ત્યાં જઈને એકલા એકલા બોર થાય. આ કોઈ વાત થઈ? સૂર્યકાંતજી મસ્ત મોલા છે. દંડી સ્વામી અનુશાસન પ્રિય વ્યક્તિ છે. અનુશાસન એમના જીવનની આધારશિલા છે. પરંતુ સૌથી કડક તો તેઓ પોતા પ્રત્યે છે. ઓછામાં ઓછો સામાન છે એમની પાસે, ઓછામાં ઓછો આહાર છે એમનો, છતાં ચાલવામાં સૌથી આગળ રહે છે. પાછલી રાતની નીરવ શાંતિમાં જ્યારે સૌ સૂતા હોય છે ત્યારે તેઓ નાહી ધોઈને ધ્યાનમાં બેસી ગયા હોય છે. આગળની પગદંડી ધુઆંધાર થઈને જાય છે. લોકોને નીકળવામાં મોડું થશે જ એથી મોસ ઉજળું થતાં હું એકલો જ ધુઆંધાર જવા નીકળી પડ્યો. થોડી વારમાં જ એનો ગાજતો ધુમાડો દેખાવા લાગ્યો. એની ધમક પણ સંભળાવા લાગી. જોત જોતામાં હું ધુઆંધારની સામે આવી ઊભો. ખીણમાં ત્રાટકતી નદીનો ગુસ્સો જોવા જેવો હતો, અસલી ગુસ્સો. ઘમસાણના લીધે જળમાં ચેતના આવી ગઈ હતી. જળ કોઈક વિજેતાની જેમ ખુશ થઈને ધસમસતું, છાકમ છોડ ઉડાડતું, તેજીથી આગળ જઈ રહ્યું હતું. પ્રતાપમાંથી નીકળતા તુષાર બિંદુઓ પર સૂર્યના મૃદુ કિરણો ખેલી કૂદી રહ્યા હતા. અહીં હું કેટલી વાર આવી ચૂક્યો છું? કમસે કમ 3 વાર તો પિતા જોડે આવ્યો છું. લગભગ 50 વર્ષ પહેલાંની વાત. ત્યારે બસ કે ટેમ્પો નહોતા. ભેડાઘાટ સ્ટેશન સુધી અમે ટ્રેનથી આવતા, પછી અહીં સુધી પગપાળા અને અહીંથી જબલપુર ઘેર પાછી પદયાત્રા. બાપ દીકરો 25 કિલોમીટર સાથે ચાલતા. આખા દિવસનો કાર્યક્રમ રહેતો. મને લાગે છે કે મારા પિતા જ મને નર્મદા સૌંદર્યથી દીક્ષિત કરી ગયા છે. અને જો મારી નસોમાં યાયાવારનું લોહી છે તો એ મને ચોક્કસ મારા પિતા પાસેથી મળ્યું છે. ધુઆંધારને મેં કેટલાય સ્વાંગમાં જોયો છે. જ્યારે નદી બંને કાંઠે છલકાઈ ઉઠે ત્યારે દૂરથી જળમગ્ન જોયો છે. ચોમાસાના ભારે ભરકમ ધુઆંધારને જોયો છે, તો ઉનાળાના દુર્બલ ધુઆંધારને પણ જોયો છે. અને એકવાર જ્યારે હું અહીં 3 દિવસ ને 3 રાત રહ્યો હતો ત્યારે ચાંદની રાતે ધુઆંધારમાં ઇન્દ્રધનુષ પણ જોયું હતું. શ્વેત શુભ્ર ઇન્દ્રધનુષ હિંમત કરીને રાતે આવ્યો હોત તો જોવા મળ્યું હોત. ધુઆંધારમાં હવે પહેલાં જેવી વધઘટ થતી નથી. બરગી બનના લીધે ફાગણમાં પણ એ એવો જ માતેલો રહે છે જેવો અષાઢમાં. ચટ્ટાનોના ઘસાવાના લીધે બધા પ્રતાપ પાછળ ખસતા હોય છે. નાયગ્રા 10 કિલોમીટર પાછળ ખસી ચૂક્યો છે. બની શકે છે કે નર્મદા બાલ્યકાલમાં એટલે કે કરોડો વર્ષ પૂર્વે ધુઆંધાર ત્યાં રહ્યો હોય જ્યાં આજે બંદર કુદની છે. ધોધને જોઈને વિચારો પણ ધોધમાર આવે છે. એક વિચાર એ આવ્યો કે ચોમાસામાં આખા શહેર ઉપર સર્વત્ર વરસાદ વરસે, એના બદલે આકાશમાં પાણી એકત્ર થઈને કોઈક મેદાન પર ધોધ બનીને પડે તો જોવાની કેવી મજા આવે. ધોધમાર પાણી નહીં પણ પાણીનો ધોધ જ. આ તો કળિયુગનું ગંગા અવતરણનું દ્રશ્ય પ્રત્યક્ષ થાય. પરંતુ એ ઝીલશે કોણ? પ્રતાપ ભલા આપણને આટલા આકર્ષે છે શા માટે? પ્રવાહ નદીનું પ્રયોજન છે. નદી જો વહે નહીં તો એ નદી ન રહે. એના અસ્તિત્વ માટે એણે વહેવું જ જોઈએ. પરંતુ પ્રપાત નદીનું ઐશ્વર્ય છે, એનું અતિરિક્ત પ્રદાન છે. પ્રકાશ અને ગરમી સૂર્યનું પ્રયોજન છે, પણ ઇન્દ્રધનુષના 7 રંગો એનું અતિરિક્ત પ્રદાન છે. વર્ષા વાદળોનું પ્રયોજન છે, ગાજવીત અતિરિક્ત પ્રદાન છે. આ વધારાનું પ્રદાન જ વસ્તુને સૌંદર્ય બક્ષે છે. જ્યાં પ્રયોજન પૂરું થાય ત્યાં સૌંદર્ય શરૂ થાય. સૌંદર્યનો દરજ્જો પ્રયોજન અથવા ઉપયોગીતાના દરજ્જા બરાબર તો ન હોઈ શકે, પરંતુ એ એનાથી બહુ નીચે પણ નથી હોતો. જ્યારે કોઈક વસ્તુમાં આ બંને આવી મળે છે ત્યારે એ વસ્તુ એક સંપૂર્ણતા પામે છે. ધુઆંધાર અને બંદુરકુદની આના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. ધુઆંધારમાં નર્મદાનું ઐશ્વર્ય છે તો બંદરકુદનીમાં એનો વૈરાગ્ય, અને છતાં નર્મદાનું ઐશ્વર્ય અને એનો વૈરાગ્ય, એનો નિનાદ અને એનું મૌન, એનો ઉલ્લાસ અને એનું ગાંભીર્ય જાણે કે એક જ છે. ધુઆંધારમાં નર્મદા મહાભારતના વીરની જેમ અત્યધિક ઉત્તેજિત થઈ ઉઠી છે. બંદરકુદની નર્મદા રામાયણના વીરની જેમ મર્યાદાથી નિયંત્રિત છે. ધુઆંધારનો પ્રચંડ આવેશ અને અધીર ઉન્માદ બંદરકુદની સુધી પહોંચતા સંયમ અને સુચિતામાં બદલાઈ જાય છે. નર્મદા મહાભારતના વીરની જેમ ઉત્તેજિત પણ થઈ શકે છે, તો રામાયણના વીરની જેમ મર્યાદાથી બંધાયેલી પણ રહી શકે છે. એ કરાલ અને કોમળ, રૌદ્ર અને સૌમ્ય બંને થઈ શકે છે. નર્મદા માટે કંઈ પણ અસંભવિત નથી. નર્મદા તો બસ નર્મદા જ છે.